પરમ ઇષ્ટ, ઉત્કૃષ્ટપણે જે ઇષ્ટ છે, હિતકારી છે એ પદ છે, તો અહીંયા પણ એ પદ કેમ પ્રાપ્ત થાય એનો ઉપાય બતાવે છે. માટે આ શાસ્ત્રનું નામ શું છે? ઇષ્ટોપદેશ છે. ઇષ્ટ, ઇષ્ટ અને ઉપદેશ. એની પહેલી જે ગાથા છે એમાં કે એનું જો નીચે પ્રદ્યાનુવાદ હશે તેમાં છે, સકલ કર્મનો ક્ષય કરી. સકલ કર્મ એટલે અહીંયા શું લેવું છે? સામાન્યપણે આપણે ભાઈમાં આવે તો આઠ કર્મો લેતા હોઈએ છીએ. અધ્યાત્મ શાસ્ત્રમાં કર્મ સાથે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નોકર્મ બધાવે. અને ખરેખર તો ભાવ કર્મનો જો અભાવ થશે તો સેજે દ્રવ્ય કર્મ અને નોકર્મનો એક ક્ષેત્રાવગા સંબંધ પણ છૂટી જશે. તો સીઈ સૌથી પહેલા જો કોને યાદ કરે છે? જેમ સમયસારમાં સૌથી પહેલા કોને યાદ કર્યા? પહેલી જ ગાથામાં આપણને બધાને ગાથા તો છે, ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે. સમયસાર અને સિદ્ધ ભગવાન બેનું કઈ રિલેશન શું હશે કે જેથી યાદ કર્યા પહેલી જ ગાથામાં? કે સમયસાર એટલે કે શુદ્ધ આત્મા. તો સિદ્ધ ભગવાન કેવા છે? પ્રગટરૂપ શુદ્ધાત્મા છે. અને આ શાસ્ત્રમાં એ શક્તિરૂપ શુદ્ધાત્મા કોણ છે એનું સ્વરૂપ બતાવીને કે એનો જે આશ્રય અવલંબન લેશે એ ક્રમે કરીને પ્રગટ શુદ્ધાત્મા એવા સિદ્ધ પદને પ્રાપ્ત કરશે. એમ અહીંયા પણ ઇષ્ટ ઉપદેશ ખરું કરતા પહેલા તારે ક્યાં સુધી પહોંચવું છે એક વિચાર કરવું છે. આપણે ક્યાં સુધી પહોંચવું છે? બારમાં પણ ક્યાંક નીકળ્યા હોય તો ડેસ્ટિનેશન કોક હોય છે ને આપણું, એમ અહીંયા શું છે? તો વિચાર કરીએ, ત્રણ પ્રકારની પર્યાયમાં ત્રણ પ્રકાર છે ને, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અત્યારના ક્યાં છીએ આપણે? બહિરાત્મા. તો બહિરાત્મપણામાં રહેવું નથી, અંતરાત્મામાં ટકવું નથી અને પૂર્ણ પરમાત્મા થયા વગર રહેવું નથી. બહિરાત્મપણામાં રહેવું નથી, અંતરાત્મપણામાં પ્રાપ્ત થશે, ઓન ધ વે પ્રોસેસ છે એટલે આવશે તો ખરું, પણ એમાં મારે ટકવું નથી, મારે ક્યાં થવું છે? અને એ રીતે વિચાર કરીએ, પૂજ્ય ગુરુદેવસુની એ વાક્ય છે ને, પૂર્ણતાને લક્ષે શરૂઆત. ક્યારે પણ પોતાનું સાધ્ય જે પ્રાપ્ત કરવું છે કેવું હોવું જોઈએ? પૂર્ણ હોવું જોઈએ. સાધનામાં અપૂર્ણતા છે પણ લક્ષમાં શું છે? પૂર્ણતા છે. તો અહીંયા જે સકલ કર્મનો ક્ષય કરી, કોઈ પણ રાગ દ્વેષમાં કોઈને એમ થાય કે રાગ દ્વેષમાં નાશ કરશું તો રહેશે શું આપણા હાથમાં? અરે ભાઈ, કોકનો નાશ થશે તો કોઈકને કોઈકની પ્રાપ્તિ તો થશે જ. ક્યારે પણ એવું ન બને કે કોઈનો નાશ થયો. જેમ સોનામાં છે, કોઈની બંગડી હતી, હવે એને ભાંગી નાખી તો કઈ ન બને ને? હવે શું બને? કે કોઈકનો અભાવ છે તો કોઈનો સદભાવ છે, અને પદાર્થ તરીકે એવું ને એવું ટકી રહેવું છે. એને જ જૈન દર્શનમાં કયા શબ્દોથી કહેવાય છે? વ્યય, ઉત્પાદ અને પદાર્થનું ટકવું. કોઈમાં પણ જોઈ લેજો, કોઈ પણ કોઈનો નાશ થાય, પાણીને ગરમ કરીએ તો શું થઈ જાય? બધું ખલાસ થઈ જાય ને, કાંઈ ન હોય ને, વરાળ થશે. વરાળને ઠંડી કરીએ તો પાણી થાય, ફરીથી એને ઠંડુ કરીએ તો શું થઈ જાય છે? બદલાવ છે પણ H2O કોન્સ્ટન્ટ રહે છે. પાણીપણું જે છે એ કેવું છે? કાયમ રહે છે. ભલે કોઈક લિક્વિડમાંથી ગેસ ફોર્મ, એમાંથી કોઈ સોલિડ ફોર્મ, જે ફિઝિકલ ફોર્મ બદલાય છે, પણ પદાર્થ તરીકે કેવું છે? એમ અહીંયા આપણને આચાર્ય પહેલેથી કહે છે કે એ કેવી રીતે થયા? સકલ કર્મનો ક્ષય કરી. આ શું આવ્યું? વ્યય, ઉત્પાદ. વ્યય આવ્યો, અભાવ થયો, હવે એની સામે ઉત્પાદ. પામ્યા સ્વયં સ્વભાવ. આમાં આવે જ દેખાય છે ને, છેલ્લી બે લાઈનમાં પદ્યાનુવાદ છે ને. સકલ કર્મનો ક્ષય કરી, એ વ્યય થયો, અભાવ થયો, તેની જગ્યાએ શું થયું? પામ્યા સ્વયં સ્વભાવ. પોતાનો જે પૂર્ણ સ્વભાવ છે એને સિદ્ધ ભગવાને શું કર્યો? પ્રગટ કર્યો. એવા સર્વજ્ઞાની પરમાત્માને, એવા જો ઓળખીને, જેમ સંયમ સમયસારમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા, પણ એને ઓળખાણ આપી. કઈ ઓળખાણ આપી? ધ્રુવ, અચલ અને અનુપમ. એમ અહીંયા કહે છે, એવા સર્વજ્ઞાની પરમાત્માને શું કરું છું? હું નમસ્કાર કરું છું. બહુ ભાવ, બહુ ભાવ એટલે એમના પ્રત્યે બહુમાન કરીને, એમના પ્રત્યે ભક્તિથી, વિનયથી હું એમને હું નમસ્કાર કરું છું. તો હવે બીજા સામે જેના પેજ ઉપર, પેજ નંબર 3 નીચે છે જે એમની ગાથાનું પદ્યાનુવાદ, એના ઉપર આપણે આવીએ. તો હવે કે છે કે જે એમને પ્રાપ્ત કર્યું, પૂર્ણતાની આ સ્વભાવની પ્રાપ્તિ કરી, એ પહેલા શું હતું એમની? કે એમની શું હતી? યોગ્યતા હતી. અને એના માટે બીજી ગાથામાં આચાર્ય દ્રષ્ટાંત સહિત આપણને વાત કરે છે. જો એમાં શબ્દ વાંચે છે, યોગ્ય ઉપાદા ને કરી પથ્થર સોનું થાય. મળે છે શબ્દ? આવા બધા શબ્દો નહીં સાંભળ્યા હોય. અંધ પાષાણ અને સુવર્ણ પાષાણ સાંભળ્યા છે? રસ્તામાં ગમે એ પથ્થર પડ્યો હોય એને કેટલું આપણે હીટ ટ્રીટમેન્ટ કરીએ તેમાંથી સોનું નીકળે? કેમ ન નીકળે? તમે ઓલું ખાણમાંથી નીકળ્યું હોય એને તો તમે કરો છો, તેમાંથી શું મળે છે? સોનું મળે છે. તો અહીંયા કેમ ન મળે? કે એમાં ઓલામાંથી ખાણમાં તો સોનું ભલે અત્યારના અશુદ્ધ છે, પણ એમાં શું છે? પથ્થર સાથે સોનું રહેલું છે. અને અહીંયા બજાર બારમાં રખડતો જે પથ્થર હોય છે એમાં શું છે? છે નહીં. તો એ પહેલું શું હોવું જોઈએ? પોતાની લાયકાત પાત્રતા તો હોવી જ જોઈએ. અને એમાંથી પુરસાદ કરશું તો કાર્ય થયા વગર. આ કોના માટેની વાત છે? કોના માટે? પાત્રતા વાળા જીવો ને, લાયકાત વાળા જીવો માટે. એક વાર એટલો તો નિશ્ચય રાખો, પાત્રતા તો છે, પાત્રતા સાથે પુરસાદ જો ઉમેરાશે તો પવિત્રતા થયા વગર રહેશે. ક્યારે પણ શંકા ન કરી. વર્ષો પહેલાનો એક પ્રસંગ છે, પૂજ્ય ગુરુદેવસિંહને જ્યારે સાધુપણામાં સંપ્રદાયમાં હતા ત્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ભવી છો કે અભવી? તો ગુરુદેવસિંહ શું જવાબ આપ્યો છે? અમને શું ખબર ભાઈ, ગમે પણ હોઈ શકે, શું જવાબ આપ્યો? ભવ્ય અભવ્યનો તો કોઈ પ્રશ્ન નથી, ભવ્યતામાં પણ દૂરાંદુર ભવ્ય એમ નહીં, નિકટ ભવ્યતા. એટલે જીવનમાં એટલી નિશ્ચિતતા કરી. આચાર દેવ જયારે આપણને આજે આવ્યું હતું, ક્યાંક આવ્યું હતું ભવ્ય એવો શબ્દ આવ્યો હતો ક્યાંક પ્રતિક્રમણમાં? બીજી જ ગાથા, જે હે ભવ્ય, જે જીવ સમ્યક દર્શનના ચારિત્રમાં સ્થિત છે તેને સ્વ સમય આવ્યું હતું ને, તો આપણને ક્યાં શબ્દથી હે ભવ્ય કહે છે? તો આપણને કેમ આપણને પ્રશ્ન થાય, શંકા થાય? તો અહીંયા કહે છે કે તારી લાયકાત તો છે, ભવ્ય છો, અલ્પ કાળમાં તારી પવિત્રતાની પ્રણમન થાય, એમાં હવે શું છે? એક પુરસાર. જેમ ખાણમાંથી નીકળેલું સોનું ભલે અશુદ્ધ છે પણ એને ગરમી આપશે, અગ્નિમાં નાખશે તો એ શુદ્ધ થયા. હમણાં જ કદાચ, જો કે કલશ ટીકા ચાલે છે, સંવર અધિકાર સમયસારમાં પણ એમાં આવે છે, અગ્નિ તપ્ત પણ સુવર્ણ કેવું છે? એ સુવર્ણપણાને છોડતું નથી. સોનાને અગ્નિમાં નાખીએ તો બળી જાય. કેમ? અગ્નિમાં નાખીએ બધું બળે નહીં? બધું બળે કે નહીં? કાગળ નાખો, બીજું નાખો, ગમે બળી જાય, કપડું નાખો, જે કાંઈ. અહીંયા કે છે ઉલટાનું, સોનું શું થઈ જાય છે? કદાચ અશુદ્ધતા હશે તો પ્યોર થઈ જશે. અને એવી જ રીતે એમાં તો જ્ઞાની માટે લખ્યું કે કર્મ ઉદય જ્ઞાનની તપ્ત પણ જ્ઞાનીપણાનું છોડતા નથી. એમ અહીંયા કહે છે કે જેમ બાયમાં જે સુવર્ણ પાષાણ છે એને અગ્નિ આપીએ તો એ કેવું થઈ જાય છે? એમાંથી સોનું પ્રાપ્ત થાય છે. તો તારી અયોગ્ય ઉપાદાન, તારી પાત્રતા, તેમ સુદ્રવ્ય આદિ કરી જીવ શુદ્ધ થઈ જાય છે. એમ જીવ પણ પોતાના સ્વભાવ સન્મુખનો પુરસાદ કરશે તો શું થઈ જશે? એ શુદ્ધ થઈ ગયા વગર, પવિત્ર નિર્મળ થયા વગર. જો આખી પ્રારંભ જ સેનાથી કર્યો? સેનાથી કર્યો? ઈષ્ટ ઉપદેશ. તારી અશુદ્ધતામાંથી શુદ્ધતા કેમ થાય? તારી પાત્રતા લાયકાત છે હવે, પણ શું થાય, અમારે પુરુષાર્થ તો ઘણો કરીએ છે પણ કાળલબ્ધિ પાકી, એવું હોઈ શકે ને? કાળલબ્ધિ પાકે ક્યારે? કાળ પરિણમન ક્યારે થાય? કાળ પાકે ત્યારે. તો ક્યારે થાય? જીવનમાં ક્યારે પણ જે પુરુષાર્થ કરે છે એને ક્યારે પણ એને કાળલબ્ધિની રાહ જોવી પડતી નથી, અને કાળ પાકે છે ત્યાં પુરુષાર્થ કર્યા વગર રહેતો ન. બધું સાથે છે, એમ ન સમજ્યું કોઈ નિમિત્ત ન મળ્યા એટલે મારું કાર્ય. નિમિત્તની હાજરી વગર કાર્ય શું થાય છે? ક્યારેય થતું. નિમિત્ત વહેલું મોડું આવે તો કાર્ય, અરે કાર્ય નિમિત્ત જ ક્યારે કહેવાશે? કાર્ય થાય તો. કાર્ય તું નથી કરતો એટલે કોઈને નિમિત્તે, બાકી કોઈ કા પુરુષાર્થ કરે તો ત્યાં નિમિત્ત એને અનુકૂળ મળ્યા વગર રહેતું નથી. તો એ વાત આપણને આગળ કરીને હવે એના પછી ત્રીજા ગાથા ઉપર આપણે આવીએ. પાંચમું પાનું છે આમાં. એમાં ફરીથી આચાર્ય દ્રષ્ટાંત આપે છે. પેલો એક દ્રષ્ટાંત આવી ગયો. કયો આવી ગયો? સુવર્ણ પાષાણનો અને અંધ પાષાણનો. હવે અહીંયા આપે છે કે આવું જેને શુદ્ધતા પ્રગટ થઈ સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થથી, તો હવે સમ્યક દર્શન પ્રાપ્ત થયું અને હજી કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા શું થાય? અને કોઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને સિદ્ધ દશા થાય, બે વચ્ચેનો ટાઈમ ગેપ કેટલો હોય? સમ્યક દર્શન થયા પછી કેવળ જ્ઞાનનો કેટલો હોય? અસંખ્ય તો છે સમય. એના પુરુષાર્થ આધીન છે, કોઈ ભવો વધી પણ ચાલે. અને જેમ એક જ ભવની અંદર કદાચ વિચાર કરીએ તો ઋષભદે 83 લાખ પૂર્વ, 84 લાખ પૂર્વનું ટોટલ આયુષ, એમાંથી 83 લાખ પૂર્વ ક્યાં રહ્યા? ગ્રસ્ત દશા. એ આખું કોના આધારિત છે? પુરુષાર્થ આધારિત. અને કેવળ જ્ઞાન પછી સિદ્ધ દશા સુધીનો કેટલો કાળ હોય? ત્યાં આયુષ આધીન છે. સમ્યક દર્શનથી કેવળ જ્ઞાન વચ્ચેનો શું છે? ચારિત્રના પુરુષાર્થ આધીન છે. અને કેવળ જ્ઞાન ત્યાં પછી સિદ્ધ દશા એના શું છે? પુરુષાર્થ, એ આયુષ આધીન છે. તો અહીંયા હવે દ્રષ્ટાંત કે જે સાધક આત્મા છે એ પોતે સાધના કરે છે, એમાં વચ્ચે એનું દ્રષ્ટાંત એક આપે છે. કોઈ બે જણા કે ત્રણ જણા એ એક ગામથી બીજે ગામ જવા નીકળે છે, એમાં રસ્તામાં એક ગામ આવ્યું. એક ભાઈ કે મારા જરા અહીંયા સગારે છે, હું હમણાં જઈને આવું. તો બીજો એક જણ કે બે જણ હોય એ ક્યાં ઉભા રહેતા હશે? તડકામાં ઉભા રહેતા હોય ને? નહી તો ઝાડ નીચે રે. એવું હોય? ચાલો બે જણા એક તડકામાં ઉભો રહે ને એક છાંયડામાં, એવું હોય? એવી જ રીતે કે સાધક આત્મા એ સાધના કરે છે, એમાં હજી પૂર્ણતા પામવાને વાર છે, તો એમાં ક્યાં હશે? એ અશુભ ભાવમાં કે શુભ ભાવમાં હશે? અને એ શુભ ભાવમાં હોય તો તેને અહીંયા જેમ આજે આવ્યું કે જો શ્રાવક દશા પાંચમું ગુણસ્થાન હશે તો એને શું હશે? અણુવ્રતના 12 પ્રકારના. અને મુનિ દશા હશે તો 28મું. તો એ સેના માટે છે? સેના માટે છે? અલ્પ સમય માટેના રોકાણ માટે છે, સ્થાયી માટે નહીં. એ તો એ પોતાની સાધનામાં હજી પૂર્ણતા નથી થઈ તો એ ભૂમિકાને યોગ એવા શુભરાગ આવતા હોય છે. પણ ત્યાં સંતોષ માનીને અટકવાનું નથી. એ તો પોતે જેવો ભાઈ જેમ પાછો આવે એમ ચારિત્રનો પુરુષાર્થ પૂર્ણ નથી થતો ત્યાં સુધી આવા પંચમ ગુણસ્થાને અણુવ્રતના અને મુનિદશામાં 28 મૂળ ગુણના એ બધા વિકલ્પો. આ તો છાયા આતપ સ્થિત જો જન પામે સુખ દુઃખ. ત્યાં સુધી કોઈ જે રાહ જોનારા છે બે જણા, એક કોઈ છાયા નીચે હોય તો એક થોડી એની શીતળતા છે, અને તડકે ઉભો હોય તો મોટો તાપ છે. એમ જે કોઈ જ્ઞાની ધર્માત્મા હોય એ કેવા હોય છે? તે ભૂમિકાને હોય છે. બાકી અશુભ રાગ હોય તો એટલી આકુરતા છે, તો બેમાં આકુરતા, બેમાં રાહ જોવાનું છે, એમાંથી કઈ કાયમ રહી જવાનું નથી. તેમ દેવપ્રદ વ્રત થકી અને અવ્રતે નારક દુઃખ. અને તો અહીંયા કહે છે કે જે પોતે એવા અશુભ રાગમાં રહે છે તો નરકાદિની ગતિ મળે છે, અને જ્ઞાની ધર્માત્માને પુરુષાર્થ પૂરો નથી થતો તો વ્રતાદિ હોય છે, એનાથી શું મળે છે? સ્વર્ગ છે, દેવગતિ. પણ મૂળભૂત શું છે? જેમ દ્રષ્ટાંતમાં શું હતું, ઇટ્સ અ ટાઈમ બિંગ, રોકાવાનું છે, એ સ્થાયી રહેવાનું નથી. અને એ જ રીતે ક્યાંય પુણ્ય અને પાપ બે કેવા છે, બે અંતે છોડવા યોગ્ય છે. ક્યારે પણ કોઈ પણ જીવ શુભ રાગ રાખીને ક્યારે કેવળ જ્ઞાન નહીં પામી શકે. તેનો અર્થ શું થયો, એમાં રોકાવા જેવું છે કે વચ્ચે આવી જઈએ છે. જેમ એક ગામથી બીજે ગામ જતા બીજા નગરો આવતા હોય છે, પણ આવે છે પછી શબ્દ છૂટે છે. આવે છે અને રોકાવું છે એમ નથી, આવે છે એ છૂટે છે. જ્યારે પગથિયા ચડીએ ત્યારે શું કરીએ છીએ, આગલા પગથિયે આપણે શું કરીએ છીએ, જોડ જોરથી આગલા સ્ટેપમાં આપણે, ચલો ફિફ્થમાં છીએ પછી સિક્સ ઉપર શું કરીએ છીએ, આપણે પગ મૂકીએ છીએ ને, અને પગ મૂકીએ છીએ પછી ઉપાડવાનો નહીં. ઓલામાં તો નીચેથી ઉપાડીને પાંચમાં આવી ગયો આગલો પગ, પછી ત્યાં જ રહેવાનું ને. તો હવે પછી હું કામ મૂક્યો તો, જો ઉપાડવો તો કેમ, કે ભાઈ શું થાય, એક ક્રમ છે, પગ મૂકીએ છીએ પણ ઉપાડવા માટે, ત્યાં રોકાવા માટે નહીં. એમ ભૂમિકાને યોગ શુભ કે અશુભ હોય છે એમાંથી આગળ એ વધવાની. તો એ રીતે અહીંયા આપણને વાત કરી કે એ બંને શુભ અને અશુભ ભાવ એનાથી આગળ એ વધવાનું છે. હવે કોઈને એમ થાય, એનાથી ચોથી ગાથા ઉપર આવીએ, આઠમા પાના ઉપર, કે આ શુભ ભાવમાં વ્રતાદિમાં રહેવું તો બહુ કેવું હોય, બહુ આકરું પડે ને. આમ તો ઠીક છે, દસ દિવસ પૂરા કરી લેશું, કદાચ બહારનું નહીં ખાય ને બે વાર ખાય ને એવું કંઈક પૂરું કરી લેશે. એના માટે સરસ આચાર દેવ ફરીથી દ્રષ્ટાંત સાથે વાત આપે છે. અહીંયા શું દ્રષ્ટાંત આપે છે, કે જો એક એવો જેને મજબૂત માણસ છે, કે એ 10 કિલો વજન ઉપાડીને એ 5 કિલોમીટર આરામથી ચાલી શકે છે, એને કદાચ અડધો કિલો લઈને 500 મીટર ચાલવું એ કેવું લાગતું હશે. જેને શું કહે, આ તો મારા ડાબા હાથનો ખેલ આમ જડે. એમ જેને મોક્ષનો જેને પુરુષાર્થ જેના જીવનમાં ચાલે છે, એને આવા શુભ રાગ તો સેજે હોય છે. એ રીતે આપણને દ્રષ્ટાંત આપીને એ સમજાવે છે કે જે શક્તિમાન છે, તાકાતવર છે, એ જો આટલું બધું કરી શકે તો આવું નાનું થોડું કામ કરવામાં, જેમ હોય ને કોઈ પણ પેકિંગ હોય અને મૂળ વસ્તુ હોય તો એમાં શેની કિંમત હોય વધારે. જે 1 કરોડ રૂપિયાનો હીરો લેવાની જેનામાં તાકાત હોય, એ પેલા પૂછતો હશે ને, મારે ડબ્બીના બોક્સના કેટલા પૈસા દેવાના, આપશો કે નહીં, શું પૂછતા હશે, પૂછે તો ખરા કે નહીં. એટલે નો આપે તો ના, આપણે પહેલેથી નક્કી કરી લેવું, ભાઈ તો હું લઉં છું પણ મને, અરે જે એ લેવાની એને એને ઓલાનો વિચાર પણ ના આવે, અને વિચાર આવે તો સમજી લેવું એને લેવાની એની કોઈ ખરેખર લાયકાત પાત્રતા નથી. એમ અહીંયા જેને મોક્ષ માટેનો જે પુરુષાર્થ કરે છે ઉત્કૃષ્ટ, એને આવા તે ભૂમિકાના એવા શુભ રાગ તો આવ્યા વગર રહેશે. અને એટલા માટે ક્યારે એવો ભય ન કરવો, પણ ભય લાગે આમ શું થાય, ઉપવાસ આદિ લઈએ આમ થોડુંક કરીએ તો શું છે, શરીરની શું થઈ જાય, ઇમ્યુનિટી લો થઈ જાય ને આમ થઈ જાય ને બધું. ક્યારે પણ એવી આમ તો થાય ને, ડોક્ટર કે ના તમારે પ્રોપરલી શું લેવું જોઈએ, ફૂડ લેવું જોઈએ, કેલરીઝ ને વિટામિન્સ ને જે કાંઈ પ્રોટીન્સ જે, અરે એટલું સમજી લેવું, સાતાના ઉદયે કાંઈ થયા વગર, એટલે વિપરીત થયા વગર રહેશે નહીં. અને અસાતાના ઉદયે ડાયટિશિયનની સલાહ પ્રમાણે ખાધું હશે તો બીમાર થશે. કમસે કેમ જૈન થઈને, જેમ સવાના જે વાત કરી હતી ને, એ કર્ણાનુયોગના વિષયનો પણ એટલો વિશ્વાસ તો લાવીએ કે ન લાવીએ, કે નહીં બહારના કહેશું એ રીતે. અને વચ્ચે તો આપણને આવશે, મુનિરાજો જયારે તપ કરતા હોય છે ત્યારે મહિના મહિનાના ઉપવાસ કરતા હોય, શરીરની ઉલટાની બ્રાઇટનેસ વધતી હોય. એમ નથી હોતા કે સાવ પાતળા થઈ જાય ને આ થઈ જાય છે, એવું નથી હોતું. ખરેખર એટલી શરીર પ્રત્યેની મમત્વ ભાવ છે ને, કે જાણે એમ શું થઈ જાય, આત્માનું ગમે થાય શરીરને હાચવવું છે, જે છોડવું છે એના પ્રત્યેની શું થતી જાય છે, એટલું મમત્વ એનું રહી ગયું છે. અને જે હું પોતે છું એની પોતાને, તો અહીંયા આપણને ફરીથી આત્મભાવથી મોક્ષ જ્યાં ત્યાં સ્વર્ગ સુદૂર. શું છે? આત્મા જ્યાં પોતાના સ્વભાવ જે અનંત કાળથી નથી કર્યો એવા સ્વભાવ સન્મુખનો જે પુરુષાર્થ કરે છે એના સ્વર્ગ મળવી તો શું છે, ચપટી વગાડતા. એવી જ રીતે આચાર્ય દેખે છે, એવો ભય ન રાખવો. જે ચરણાનુયોગની શૈલીમાં જે કંઈક આત્માર્થી જીવને એનું જીવન હોય એવું અંતરબાહ્ય એવું જીવન હોવું જોઈએ. ખરેખર એક વિચારવા જેવું છે, જેને જરૂરિયાત લાગે છે ને ત્યાં એને કોઈ પણ કાર્ય અશક્ય અઘરું નથી લાગતું. પૈસા કમાવાની એક ધૂન લાગી હોય તો પછી શું જોઈએ છે, તડકો જોઈએ કે ઠંડક જોવે, દિવસ જોઈએ, રાત જોઈએ, કેટલું જોઈએ, કાંઈ ન જોવે, બધું જ જોઈએ. ના ભાઈ ના, આખું વર્ષ મારાથી નો ધંધો થયો, હું તો ખાલી 2-4 મહિના કરીશ, એવું કરતા હશે તો કેટલા મહિના કરીએ વર્ષના, 12-12, એ તો સારું છે, 12 છે, 13 મહિના હોત તો 13 મહિના કરે. એક રૂચિનો પ્રકાર એક એવો છે એના માટે બધું જ પોસિબલ શક્ય છે, અને રૂચિનો અભાવ છે તો ક્યારેય સંભવ નથી. બે નક્કી કર લો, રૂચિના સદભાવમાં કાર્ય અવશ્ય થશે જ, અને રૂચિનો અભાવ છે તો ક્યારેય એની સફળતા નહીં મળે. એમ અહીંયા આપણને કે આત્મભાવથી મુક્ત, ક્યારે પણ એક વિચાર તો કર્યો હશે ને, આ 10 દિવસ આપણે કોને સવારના કીધું અનુલક્ષીને આ સાધના કરીએ, 10 લક્ષણ ધર્મ કોના, મુનિરાજના. મુનિરાજના ઇતિહાસમાં બનેલા પ્રથમાનુયોગમાં દ્રષ્ટાંતો જોયા હશે, એમને કેવા કેવા ઉપસર્ગ આવ્યા હોય અને છતાં પણ એમની સ્થિતિ કેવી હોય. સવારના આવ્યું હતું ને, 5 પાંડવનું આવ્યું હતું કે નહોતું આવ્યું, એવા ગસ્સુકુમાલનું તો બહુ જ પ્રસિદ્ધ છે બધાને, એવા વખતે પણ. અને જે આપણે કરીએ છીએ મુનિ રક્ષા દિન ઉજવીએ છીએ, કેટલા મુનિરાજ ઉપર ઉપસર્ગ હતા, 700 મુનિરાજ. અને કેવો હતો, ચારે બાજુ શું છે, અગ્નિ તો નહીં થયું હોય, ધુમાડો લાગ્યો હશે, ઉષ્ણતા લાગી હશે, શું હશે, તો એ લોકોએ શું કર્યું હશે, અમને છોડી દો, અમે તમે જેમ કરશો એમ કરશું. શું છે જીવનમાં સાધના, એનું નામ કે ઉપસર્ગ સમયે, પરિસર સમયે તીવ્ર પ્રતિકૂળતાના ઉદયે પોતાની પરિણામ ટકી રહે. એમ અહીંયા કહે છે આત્માની આવી જ્યાં સાધનાની ઉગ્રતા છે, ક્યારેય ન વિચારતો આત્માનું તને શું છે, અનંત ગુણથી ભરેલા આત્માનું, જેમ કહે ને પીઠબળ ગુજરાતી મને શું કહે, બેકિંગ. 12માં કોઈ એક કરોડપતિ એમ કે તું ધંધો કર, નુકસાન મારું, નફો તારો, તો એને શું હોય, એને ચિંતા કોની હોય. એમ અહીંયા પુરુષાર્થની પાછળ કોનું બેકઅપ કોનું છે, અનંત ગુણ સ્વરૂપ ભગવાન આત્માનું છે. તો એને જો એ પુરુષાર્થ કરે છે તો સ્વર્ગનું તો એને બહુ જ અલ્પ છે. કોની જેમ ભાર વહે જે કોષ બે, જે મોટો વજન કરે છે અને એ ઘણા આગળ જાય છે, અર્ધ કોષ શું શું, આ કોષ એટલે અત્યારના જેમ કિલોમીટર ને એવું છે ને એ માપવાનું, એ એરિયા એટલે ડિસ્ટન્સ. એવી રીતે જે બે કોષ જાય અને અડધો કોષ જવામાં શું વાંધો, અને જે ઘણું વજન ગ્રહણ કરે એને એક જેમ કોઈ વસ્તુ હોય છે ને ફોતરા હોય, યુ નો ધ ફોતરા સ્કીન, તો મૂળ વસ્તુનું વજન શું હોય અને એના ફોતરાનું. એમ જ્યાં સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ છે એને કોઈ એ આકરું કે અશક્ય લાગતું નથી. એનાથી આગળ આપણે હવે 5માં ઉપર આવીએ છીએ. હવે જેમ આગળ આવ્યું કે જે વ્રતાદિ કરે છે એના ફળમાં ક્યાં જાય છે, સ્વર્ગમાં જાય. ક્યારે પણ બે વિચાર કરવો, ધર્મના ફળમાં શું મળે, મોક્ષ મળે કે ગતિ મળે. ધર્મના ફળમાં, ચલો ગતિમાં આપણે લઈએ, સ્વર્ગ મળે. ધર્મ કરવાથી શું થાય કે કઈ ગતિ મળે, નરક ગતિ મળે કે સ્વર્ગ ગતિ મળે. ધર્મ કરવાથી કઈ ગતિ મળે, નરક ગતિ મળે કે સ્વર્ગ ગતિ મળે. સારી ગતિ મળે કે ખરાબ ગતિ મળે. અરે ધર્મથી ગતિ ન મળે, ધર્મથી ગતિ મળતી હશે તો ગતિનો અભાવ અધર્મથી થશે. શું છે ગતિ, શું છે ગતિ, શું છે, કોઈ પણ ગતિ લ્યો, જીવને એક પનિશમેન્ટનું સ્થાન છે. પાપ કરે છે તો નરક ગતિનું એ પનિશમેન્ટ, અને પુણ્ય કરે તો પણ જેમ હાઉસ એરેસ્ટ રાખે પોલિટિકલ બધાને, પણ એ શું હોય છે હાઉસ એરેસ્ટ એટલે શું હોય, બારમાં ભલે બધી મળતી હોય પણ અંતે તો એની સ્વતંત્રતા ઉપર શું હોય છે કંટ્રોલ હોય, કર મૂકે ને આટલા એરિયા ઘરની બહાર તમારે નહીં જાય તો શું છે એમ. સ્વર્ગ પણ એક શું છે બંધન છે, એ સ્વાધીનતાનો ત્યાં નાશ થાય છે. તો અહીંયા એ આપણને વાત સમજાય કે સ્વર્ગ છે ધર્મ કરવાથી સ્વર્ગ નહીં કોઈ ગતિ ન મળે, સ્વર્ગ એ પણ એક બંધન છે, સોનાનું પિંજરું છે. અહીંયા કહે છે કે ધર્મની સાધના ભવથી રહિત કરાવે છે, કારણ કે ધર્મમાં ભવ મળે એવો ભાવ નથી. ભવ શેનાથી મળે છે? મોહભાવથી, રાગ દ્વેષથી, અને એનાથી જો ભવ મળે છે તો ભવ રહિતની ધર્મ જે છે એ ભવ રહિત આપણને કરાય. અને છતાં શિષ્ય પૂછે તો કેવું છે ત્યાં સ્વર્ગમાં કેવું હોય છે, તેનો આચાર્ય દેવ એ પાંચમી ગાથા છે દસમા પાના ઉપર છે નીચે. ઇન્દ્રિય જન્ય નિરામય દીર્ઘ કાલ તક યોગ્ય ભોગ્ય ભોગે સુરગણ સ્વર્ગમાં સૌખ્ય સુરો ને યોગ. હવે અહીંયા શું છે કમ્પેરિઝન કરે છે, મનુષ્યની જે અનુકૂળતા હોય છે ને કેવી હોય છે. પેલું શબ્દ છે બે ઇન્દ્રિયજન્ય એટલે તો કોમન છે, પછી નિરામય, નિરામય એટલે એમાં કોઈ બાધા ન હોય. અહીંયા તો ઘણા બધા શું હોય છે, ઘણા બધું અનુકૂળતા હોય પણ શરીરમાં જ રોગ આવતો હોય, ઘણું બધું શરીર નિરોગી હોય તો બાયમાં આર્થિક ખરાબ, ઘણા બધા પ્રકારો હોય છે અહીંયા. અને ન્યા શું હોય છે એવી કોઈ બાય બાધા હોતી નથી. અહીંયા તો હોય છે પણ શું થાય, ડોક્ટર જ ના પાડે તમારે આવું નહીં, ખાલી બાફેલું જ ખાવું. તો જીવનમાં અહીંયા જે છે બેના કોની કમ્પેર કરવામાં આવે છે, પુણ્યના આધીન. બાકી છે તો બે ગતિ છે, બે ઇન્દ્રિયજન્ય શબ્દ વાપરો છે. ફરીથી એક વાત, મારે શું પ્રાપ્ત કરવું છે, ઇન્દ્રિયજન્ય કાંઈ પણ વસ્તુ બે લઈ લો, સુખ લ્યો, જ્ઞાન લ્યો, જે કાંઈ, કે મારે અતિન્દ્રિયપણું જોવે છે. કારણ કે આત્મા પોતે કેવો છે, અતિન્દ્રિય પદાર્થ છે. અતિન્દ્રિય પદાર્થના અવલંબન આશ્રયથી જ આપણને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ મળવાનું. અનાદિકાળથી ઇન્દ્રિયજન્ય તો દરેકને અનુભવ છે, ઇન્દ્રિયજન્ય કોઈ પણ વિષયો હશે એ બધા અનુકૂળ જ હશે. જેમ બહુ ગરમી હોય તો એસી સારું લાગશે, અને એ જ્યાં ઠંડી એકદમ પડે ત્યાં શું હશે, કેમ બધું જે તમે સારું. અરે એના વિષય સુધી પહોંચવાની જરૂર નથી, આ જીવનની અંદર પાંચ ઇન્દ્રિયો સરખી જ રહેશે એવી ગેરંટી છે કોઈ? અત્યારના બધું કાન સરસ છે, ઉંમર થઈ, ઉંમર પહેલા પણ શું થઈ જશે કે સંભળાતું નથી, દેખાતું નથી, કેવા પ્રકાર. તો આ બધા એ શું છે, એ ઇન્દ્રિયજન્ય પોતે જ ઇન્દ્રિય છે, એનો કોઈ ભરોસો નથી. તો એનાથી નિમિત્ત રૂપે જે બાય સંયોગ છે એનો શું ભરોસો કરવો. તો અહીંયા સ્વર્ગ અને એના બેના પુણ્યની વાત કરે છે. ત્યાં કેવા હોય છે, ત્યાં કોઈ એક્સિડન્ટ થાય ને, રોગ થાય ને, એટેક આવે એવું, એ અપેક્ષાની વાત. એમ કરીને કાંઈ ન્યાય પ્રાપ્ત એવું નથી. અંતે બે કેવા છે, કોમન શું છે, ઇન્દ્રિયજન્ય છે, આશ્રવથી મળેલા ભાવ છે, વિભાવ ભાવનું એ ફળ છે, ભવ મેળવ્યો છે, ગતિ મેળવ્યો છે, સંયોગ મેળવ્યો છે. ફરીથી વિચાર કરીએ શું પ્રાપ્ત કરવું છે, સંયોગ કે સ્વભાવ. સિદ્ધ ભગવાન પાસે કેટલો સંયોગ છે તે કેટલા સુખી હશે, 80% હશે, અને આપણી પાસે સરસ અનુ આપણે 20%. સંયોગમાં સુખ ન હોય, ન હોય કેમ ન હોય, કેમ ન હોય તમને નહીં લાગતું હોય, અમને તો લાગે છે કેમ ન હોય. સંયોગમાં સુખ કેમ ન હોય, કેમ ન હોય, નાશવાન. ચલો નાશવાન છે ને, પણ જ્યાં સુધી હોય ત્યાં સુધી તો વાંધો નથી ને. જો આ બધું આપણે એક્સેપ્ટ કરી લીધું એનું કઈ, પણ એની સાથેનું શું હોવું જોઈએ, એક લોજિક, કારણ શું છે. એક રીતે ચલો સંયોગથી ગુરુદેવ શીખ્યું, શાસ્ત્ર વાંચ્યું, સંયોગમાં સુખ નથી, તો પ્રશ્ન એ સંયોગમાં કેમ સુખ નથી. સુખી શું છે, કાર્યરૂપ ભાવ છે કે વેદનભૂત ભાવ છે? તો વેદનભૂત ભાવ છે તો જેનું વેદન નથી તો પછી સુખ ક્યાંથી હશે? સંયોગનું કોઈને ક્યારે પણ વેદન હોઈ શકે નહીં. સંયોગનું જો વેદન કરવા જશું તો આપણે જળ થઈ જશું. ગેળો તીખો એ જે કોઈ સ્વાદ છે, એ સ્વાદ જો આપણે લેશું તો આપણે કેવા થઈ જશે? આપણે ગેળા ખાટા થઈ જશું. તો ફરીથી સંયોગમાં કેમ સુખ નથી? એવી જ રીતે સંયોગથી દુઃખ પણ નથી. શું છે? સંયોગથી જેમ ફરીથી સુખ અને દુઃખ બે કહેવાય છે, વેદનભૂત ભાવ, ફરીથી ભોગતાના ભોગતાપણાના ભાવ. અને એમાં જો તારે વેદન હોય તો એમાં તારે શું થવું પડશે? તન્મય એકાકાર તદ્રુપ થવું જ પડશે. તો જે કોઈ સંયોગ છે એનું મને ક્યારેય પણ, જ્ઞાની હો કે અજ્ઞાની, એનું વેદન જ નથી તો એનાથી મને સુખ નથી, એવી જ રીતે દુઃખ પણ નથી. જળ પદાર્થમાં શું સુખ દુઃખ હોય? રોગ થાય તો દુઃખ કોને થાય? શરીરને કે આત્માને? કોઈ ડિઝીઝ થાય એમાં સિવિયર થયો હોય તેમાં દુઃખ કોને થાય? શરીરને કે આત્માને? કે કોઈને ન હોય એવું તો નહીં, કોકને તો થાય ને, બે માંથી કોને થાય? આત્માને થાય. મુનિરાજને ઉપસર્ગ આવે છે તો દુઃખ થાય છે? હમણાં તો કીધું આત્માને થાય, એટલે થાય છે તો ખરું. મુનિરાજને થાય છે તો ખરું. જીવનમાં ફરીથી સંયોગથી નથી, જેટલું જોડાણ છે તેનાથી. એનો મોહ ભાવ કયો તમે? શું છે? અગ્નિથી દજા એમને હાથ નાખી તો થાય, અગ્નિ નો દજાડે પણ શું થાય છે? એમ સંયોગથી દુઃખ સુખ દુઃખ છે કે જેટલું એમાં જોડાણ કરીએ છીએ એટલું દુઃખ છે? તો અહીંયા આપણને કહીએ કે શું નિરામય દીર્ઘ કાલ તક એનું આયુષ્ય કેટલું હોય છે? સ્વર્ગમાં મિનિમમ કેટલું હોય છે? 10,000 વર્ષ સુધીનું હોય. અને સાગરોપ એટલે છે, અહીંયા કે છે એ કેવું છે, બાધા નથી અને કાળમાં પણ એ વધારે છે. અને એવા સ્વર્ગમાં હોય છે તો એ લૌકિક છે, ઇન્દ્રિય સુખ છે, વાસ હજી આગળ આવશે એના માટે. અહીંયા પાંચમામાં તો કે છે એ કેવું છે, ઇન્દ્રિયજન્ય છે. અને હવે છઠ્ઠી ગાથામાં જો કોઈને એમ થાય કે આ તો સારું થયું, દેવમાં તો કેવું છે, કોઈ એમાં બાધા આવતી નથી ને લાંબા સમયનું છે. તો એની માટે જો હવે છઠ્ઠી એમાં પ્રશ્ન પણ એ શિષ્ય પૂછે છે, 12મા પાને છે, 12મા પાને નીચે બે છે ને, એની પહેલા એમાં ભાવાર્થનો બીજો પર. અહીં શિષ્ય પૂર્વ પક્ષ લેશે, જો સ્વર્ગમાં પણ સુખ ઉત્કૃષ્ટ હોય તો મોક્ષ માટેની પ્રાર્થનાની શું જરૂર? શું છે મેળવું વાંચવાનું કે શું છે? સ્વર્ગમાં પણ જો તમે 5મી ગાથામાં કીધું કે સ્વર્ગમાં પણ શું છે, સુખ છે, તો અમારે તો મોક્ષ જવાની. અને એના માટે હવે 6ઠી ગાથામાં શું છે જવાબ એનો આપવામાં આવે છે કે જો નીચે બે લાઈન છે, સુખ દુઃખ સંસારીના વાસના જન્ય તું માન. શું છે? જે સંસારી, કોની અહીંયા વાત કરવી છે? સંસારી એટલે કોની વાત કરવી છે? આપણી, આપણી એટલે આપણે બધા, મારી કોની કરી? તું જેને સુખ માને છે એ તારી શું છે? ખાલી વાસના એટલે કલ્પના છે, તારો મોહ ભાવ છે. એ કોઈ સુખ નથી. એકનું એક ભાવતી વસ્તુ દરરોજ બનાવે કેટલા દેખાશો? તો શું હશે એના પ્રત્યે? શું છે મોહ ભાવથી માયનું છે એની વિષય, એને પછી કેવો લાગશે કે બસ કર્યું. એમ અહીંયા સુખ દુઃખ સંસારીના જે કોઈ માને છે એમાં મને સુખ અને દુઃખ એ તારી માત્ર, નથિંગ બટ ધ શું છે, વાસના એટલે કલ્પના માત્ર છે. મૃગજળનું પાણી કેટલું હોય, ઠંડુ હોય કે ગરમ હોય? કેટલું હોય? પાણી તો છે જ, એમાં આપણે બોલીએ છીએ, મૃગજળ બોલીએ છીએ ને ગુજરાતીમાં તો બોલીએ ને, તેનું કેવું હોય પાણી, કેટલું હોય, કેવું હોય? નહીં, એકવાર વિચારી લેવું. કદાચ મૃગજળમાં અસંભવ છે પાણી, કદાચ એક સંભવ થઈ જશે, પણ 5 ઇન્દ્રિયના વિષયમાં ક્યારેય સુખ મળવાનું નથી. શું છે? ઇમ્પોસિબલ છે. સસલાના શિંગડા કેવા હોય, સ્ટ્રેટ હોય કે રાઉન્ડ હોય? જોયા ને એમ કહેવાનું, અમે કોઈ દી જોયા નથી, જોયા હશે ત્યારે હોય ને, કેવા હોય, સ્ટ્રેટ હોય કે રાઉન્ડ હોય? હશે, આપણે ક્યાં જૂમાં નહીં જોયા હોય એટલે નહીં. અરે કદાચ એકવાર એને સિંગડા ઉગી નીકળશે, પણ ફરીથી આ એક આ ઈસ્ટ ઓફ દેશ કહે છે આચાર દેવ. ટોટલી આપણે કોઈને કોઈ પ્રકારે શું કરીએ છે, કોઈ સંયોગથી સુખ અને કોઈ સંયોગથી દુઃખ માનીએ છીએ કે નથી માનતા? ક્યારે માનીએ છીએ? વર્ષમાં કેટલી વાર માનીએ છીએ? આ એની સામે આચારદેવ આપણને કહે છે તારી માત્ર શું છે, એક કલ્પના, જેમ ઓલું કહે ને કરી કલ્પના અથવા તો શેકચલીના વિચાર બધા કહીએ છે ને, સપનાની સુખડી ખાધીને પેટ કેટલું ભરાય, એના જેવું છે કે તારી કલ્પના માત્ર છે, ક્યાંય પણ એમાં સુખ નથી. તો સુખ દુઃખ સંસારી વાસના જન્ય તું માન, તું ખાલી કલ્પના કરીને માને છે એમાં મને સુખ છે. થોડો ટાઈમ પછી ઈનાઈ અને એના સરસ દ્રષ્ટાંત પછી એમાં આપ્યા હોય છે, એક બહુ સિમ્પલ દ્રષ્ટાંત, બહુ જ એકદમ ટેન્શનમાં હોય, માથું દુખતું હોય, આ તે બધું, એમાં ખાવાનું પણ આપણને ભાવતું આપે તે દિવસે કેવું લાગશે, ફોર દેટ મોમેન્ટ કેવું લાગશે, ખાવાનું નામ લેતા નહીં મારે જો કહ્યું, હમણાં સુધી કહેતો તો બહુ ભાવે છે, કરે છે, બધું જ ક્યાંય ગયું, બધું ઇનાઈ એન્વાયરમેન્ટમાં રાખે આપણે, ટુ મચ લક્ઝરીમાં, અંતે શું થશે, ઇસ ઇનફ નાવ, ઇનફ નથી થતું. ક્યાં છે એવા તો બધા સાંભળા જશે ને, એવી જ કન્ટ્રીઓ કે જ્યાં બધે ટુ મચ લક્ઝરી હોય છે અને એમાં વધારે કેસીસ છે ના મળતા હોય ડિપ્રેશનના, કેમ ભાઈ? ત્યાં તો બધી છે. જીવનમાં એક રીતે વિચારવું, આપણે જેને સુખ અને દુઃખ માનીએ છીએ એ વેદનથી માનીએ છીએ કે કલ્પનાથી માનીએ છીએ? જેને સુખ દુઃખ આપણે માનીએ છીએ, બોલી તો લેશું અત્યારના કલ્પનાથી, પણ કેવી રીતે? કારણ કે આપણી સુખ દુઃખની જે ડેફિનેશન વ્યાખ્યા શું થઈ ગઈ છે, ઈચ્છા પ્રમાણે થાય તે સુખ માનીએ છીએ અને ઈચ્છા પ્રમાણે ન થાય એને શું માનીએ છીએ, દુઃખ. એ કોઈ એની વ્યાખ્યા જ નથી. જગતમાં એવો કયો જીવ હશે કે જેની ઈચ્છા પ્રમાણે થતું હોય છે? ક્યારે પણ એ કલ્પના કરવી જ નહીં. ઘણી વાર એમ થાય ને, આ કેમ આમ કરે છે, આમ થાય ને ઘણી વાર નહીં, એનો અર્થ કે તું ઈચ્છે એવું જ થાય એવું, એમ કે તો હમણાં તો કરીએ છીએ, કેમ આમ મેં એનું આટલું બધું કર્યું. અરે ભાઈ તે ઈચ્છા આધીન, ફરીથી ઈચ્છા આધીન કોનું થાય? ચાલ એક વિચાર, એક લૌકિક રીતે તો છે, પણ આપણે ધાર્મિક રીતે ઉત્કૃષ્ટ પુનધારી કોણ કહેવાય? તીર્થંકર. બધા એગ્રી છે ને? કારણ કે જે 148 પ્રકૃતિ છે એમાં ઉત્કૃષ્ટ પુનની કઈ છે? હવે વિચાર કરો, તીર્થંકર પરમાત્માની સમસણમાં વાણી ખરે છે, બધા જ જીવો સ્વીકારતા હશે નહીં? ન સ્વીકારતા એવા હોય જીવ સમસણમાં? હોય, તમને બધાને ખબર હોય તો સારી વાત છે. હોય હોય કે આ આપણે જે અહીંયા બેઠા છે બીજાનું કામ જોવા જાય છો, એ ભગવાનની વાણી સાંભળવા હું પણ બેઠો તો, અને છતાં મેં હા બહારથી કોઈ વિરોધ ન કરી છે, બાકી અંદરમાં અભિપ્રાય નથી છેડ્યો. બહુ જ વિચારવા જેવી છે. જેને પૂજ્યપણે ઉત્કર્ષપણે માનીએ છીએ અને છતાં પણ એની વાતને અંતર્ગતથી સ્વીકારી નથી આપણે. જીવનમાં બહુ જ વિચારીને કરવા જેવું છે કે આપણી કલ્પનાથી, આપણે આપણા અભિપ્રાય પ્રમાણે આપણી કલ્પનાથી કેટલું આપણે ચાલ્યા છીએ. એ પોતાની સ્વચ્છંદતા છે, નિજ મતી કલ્પના કરીને, કૃપાળુ દૈવ શબ્દ વાપરે છે ને, સ્વચ્છંદતાથી આપણે કહી રહ્યા છીએ. ક્યારે પણ વસ્તુ સ્વરૂપ શું છે ત્યાં સુધી આપણે પહોંચતા એ નથી. તો અહીંયા જે તેને સુખ દુઃખ જે માને છે એ માત્ર શું છે, વાસના જન્ય તું માન. માન શબ્દ શું વાપરે છે? માન એટલે શું? ઇસ એ ઓર્ડર, બાય ઓર્ડર. આ સર્વજ્ઞ પરમાત્માનો આચાર દે કહે છે શું છે, હુકમ છે, આદેશ છે, ઓર્ડર છે. યુ નો ધ ડિફરન્સ આદેશ અને ઉપદેશ. ગુજરાતી ગુજરાતીમાં શું કહે, ઉપદેશ ને આદેશ કોને કહે? આદેશ એટલે ઓર્ડર, યુ હેવ ટુ એક્સેપ્ટ. જેમ નહીં માનતો પનિશમેન્ટ. ઉપદેશ કોમળતાથી આપે છે, નથી માનતા તો આદેશ આપે છે. ઘરમાં ઘણી વાર વડીલ હોય એ બધા પ્રેમથી ઉપદેશ ધીરેથી ન માને તો એમાં આ ભગવાન કે આ પદમાં દુઃખતાર તે ભોગો રોગ સમાન. જે તને આ ઈચ્છાઓ ભોગવાની પાંચ ઇન્દ્રિયના કોઈ પણ વિષય એ બધા અત્યારના લાભ, પણ જયારે આપદા હશે, જયારે જેને કહે ને માનસિક રીતે હશે, ત્યારે કોઈ પોતાના જીવનમાં આવું જોયું હશે ક્યારેક કે જયારે પોતે જ ટેન્શનમાં હોય, માથું હોય, ત્યારે ગમે કોઈ વાત કરવા આવે તો મને બોલાવતા નહીં, મને આમ કેમ એવું, અત્યાર સુધી એમ કેતો તો બહુ પ્રેમ હતો ને બધું જ હતું, શું છે આ પ્રકાર જીવનમાં જોયા કે દરરોજ ઉઠીને મારે તો એનું મોઢું જોવું જોઈએ, એની સાથે વાત કર્યા વગર, અને ઉદય જ્યાં બદલે છે ત્યાં ક્યાં સુધી વિપરીત થઈ જાય છે, એનું નામ મારી આગળ લેતા નહીં. એકને એક જીવનમાં બનતા હોય છે કે નહીં, તો આ બધા શું છે, બધા એ કલ્પના કરેલા છે એવું છઠ્ઠી ગાથામાં આપણને બતાવીને આપણને કહે છે. એમાં જો એમાં બધા દ્રષ્ટાંતો એમને અપાય હોય છે. તો આ રીતે હવે શિષ્ય ફરીથી આપણે ક્યાં સુધી પહોંચ્યા કે પેલા જ્યાં બે પ્રકાર દેખાડ્યા કે મોક્ષમાં જવાય છે ત્યાં જ્યાં રાહ છે ત્યાં શેમાં હોય, અશુભની બદલે શેમાં હોય છે, શુભ, અને શુભમાં શું હોય છે, સ્વર્ગ આદિ મળતું હોય. તો કે બહુ આશ્ચર્ય નથી, વ્રત આદિ તો મોક્ષનો પુરુષાર્થ કરે તેવું થયા વગર, અને પછી કેવા છે લાંબો કાળ સુધીના આવી જાય, પછી અહીંયા કીધું પણ એ કેવા છે તારી કલ્પના ના હોય. તો હવે સાતમી ગાથામાં આપણને પ્રશ્ન શિષ્ય પૂછે, આવું બહુ સિમ્પલ હોય તો એને ખબર કેમ નથી પડતી, જેમાં પંદરમા પાને નીચેની લાઈન છે, જો તે સુખ દુઃખ ખરેખર વાસનામય હોય. પંદરમા પાના લાસ્ટ પેરેગ્રાફ, અહી શિષ્ય ફરીને પૂછે, આપે કીધું ને કે આ બધી જે તું બારમા સુખ દુઃખ માને છે તારી છે માત્ર ઇમેજનરી છે, ઇલ્યુઝન છે, એવું બધું કહે ને, એ કલ્પના જ માત્ર હોય તો લોકોને ખબર કેમ નથી પડતું, આવું સિમ્પલ લોજિક કેમ ખબર પડતી નથી. જો આપ કહો છો, જો આમ કહીને શિષ્ય શું કહે છે કે આપની વાત તો હું એક્સેપ્ટ કરું છું, પણ આ ખબર કેમ નથી પડતી, આવું સિમ્પલ જો લોજિક હોય તો કેમ ખબર નથી પડતી. તેના માટે અહીંયા સાતમી ગાથા છે અને સોળમું પાનું છે, એમાં છેલ્લી ફરીથી લઈએ બે લાઈનો. મોહ આવ્રત જ્ઞાન જે પામે નહીં નિજ રૂપ, કોદ્રવથી જે મત્ત જન જાણે ન વસ્તુ સ્વરૂપ. પહેલી લાઈનમાં સિદ્ધાંત છે અને બીજી લાઈનમાં દ્રષ્ટાંત છે. પેલો દ્રષ્ટાંત પેલું લઈએ પેલા, કોદ્રવ, આવું બધા શબ્દો તો પેલા નહીં, આ એવું છે કે એક વસ્તુ ખાય જેનાથી એને કેફ ચડે, એટલે કે ઓલું ભાન ભૂલી જાય, જેમ ઓલું બારમાં પણ ડ્રિંક લે તો બધું થાય ને ભાન, એમ કાદ્રવથી જે મત્તજન, જે એનાથી પોતે વિવેક ન રહે, ભાન ભૂલી જાય, એવી રીતે જો કોઈ ખાય છે જાણે ન વસ્તુ સ્વરૂપ. આનું ટોડરમલજી આના માટે હોય કે જેમ કોઈ દારૂ પીધો હોય અને એને પોતે એ ભાન ભૂલી જાય, અને ક્યારેક એ માતાને માતા કે તો શું કરવું, ભરોસો ન કરવો, કારણ કે હમણાં પાછી એને કંઈક બીજા નામથી કહેશે, કેમ આવું હશે, કેમ કેમ નસો તો છે એ રીતે. એ બહુ સરસ શબ્દ, નિર્ણયપૂર્વક એણે નથી કીધું, ભાવ વાસન જેમ શબ્દ ધાર્મિક કહે ને, નિર્ણયપૂર્વક નથી કીધું. કોઈક દારૂ પીધો હોય છે અને મસ્ત બધું એગ્રીમેન્ટ હોય ત્યારે બધું લખે છે ને, હું પૂરી સજાગતાથી ને બધું લખે છે ને, એમ ઓલો જે છે ને કોઈ દારૂ પેદલ એમ કે તમને 5000 આપું છું એમને, એમ તો રાજી થવું કે ન થવું, કેમ ન તો એમને આપે છે આપણને, અરે હોશ નથી પણ આપે તો છે ને, અરે આપે છે ને, હમણાં બીજી મોમેન્ટ આપ્યા તો પાછા લાવ, શું, કારણ કે એનું શું છે અંદરમાં, નિર્ણયપૂર્વકનું નથી, ભાવ ભાષણ પૂર્વકનું નથી. અને એ જ આપ શું રહી ગયું છે, 11 અંગ 9 પૂર્વ ભણી ચૂક્યા, શું ખામી રહી ગઈ હતી, ભાવ ભાષણ નતું, એક ધારણા જ્ઞાન ક્ષોપસમ જ્ઞાન ને આધારિત બધું નક્કી કર્યું હતું, પણ ભાવ ભાષણ પૂર્વક, અને એટલા માટે જ વેદન પૂર્વક તત્વ નિર્ણય કરવો છે. સત્પુરુષ કહે છે, જીનવાણીમાં છે, તીર્થંકર આચાર્યદેવ કહે છે, એ અમને બધું શું છે સ્વીકાર્ય છે સપનામાં પણ ખરેખર સ્વીકાર ક્યારે હશે, એ ભાવ ભાષણ વેદન પૂર્વક છે, અને એ જ મોટો પેલો પુરુષાર્થ એ કરવા જેવું છે. અહીંયા કુદરતી મત્તજન જાણે ન વસ્તુ સ્વરૂપ, મૂળ ફરીથી કોઈ પણ પદાર્થનું ઓળખાણ સાચી કરવી હશે તો શું કરવું પડશે, એના સ્વરૂપ સુધી પહોંચવું પડશે. જે સ્વરૂપ સુધી પહોંચતા નથી એ ઠગાયા વગર રહેતા નથી. પીળું એટલું સોનું કરશું ઠગાયા વગર રહેશો નહીં. પણ સોનું કોને કહેવાય? ભલે બહારથી કેવું ભાઈ છે, પીળું છે, પણ આ પિત્તળ છે ને આ સોનું છે એના સ્વભાવ સુધી, સ્વરૂપ સુધી પહોંચવું પડશે. અને એ જ જ્ઞાનીઓ લ્યો કે મુનિરાજ લ્યો, જે અપૂર્વ સ્વરમાં લખ્યું છે ને, શું લખ્યું છે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માયના પૂદગલ વિવિધ સ્વભાવ. વિવિધ હશે શબ્દ, પાકું યાદ કરવાનું. એક છે કે વિવિધ છે? અનેક હશે કદાચ. કેમ એક? કેમ કોઈનો પણ સ્વભાવ ક્યારે પણ અનેક પણ અથવા વિવિધ હોય નહીં. હા, એની પર્યાયોમાં વિવિધતા હશે. તો જે મુનિરાજ જ્ઞાનીઓ છે, રજકણ ધૂળ જેને કહીએ અને રિદ્ધિકોની વૈમાની, તો એની નજર ક્યાં પહોંચે છે કે એમાં પણ ધૂળ હો કે સ્પર્શ રસ ગંધ વર્ણ છે, અને એ સ્વરૂપ સુધી પહોંચતા હોવાથી એકમાં ઇષ્ટપણું નથી લાગતું અને એકમાં અનિષ્ટપણું નથી લાગતું. અને આપણે ક્યાં અટકી જઈએ છીએ? પર્યાય દ્રષ્ટિમાં, પર્યાય બુદ્ધિમાં. અને થી કે એક પદાર્થ કેવો લાગે છે? ઇષ્ટકારી લાગે છે. અને એક પદાર્થ કેવો છે? અનિષ્ટ. આ એટલા માટે ઇષ્ટોપદેશ આવે. તારે ક્યાં સુધી પહોંચવું છે? સ્વરૂપ સુધી, સ્વભાવ સુધી, અને તો જ તેની વસ્તુની યથાર્થ અને ઓળખાણ એ થવાની જ. પૂજામાં તો બોલી લઈએ છે ને, શું કહે, અનુકૂળ કહે પ્રતિકૂળ કહે ય જૂઠી મન કી. કોની માટેની વાત છે? કોની માટેની વાત? આપણા માટેની વાત છે. ક્યારે પણ કોઈ પદાર્થને અનુકૂળ પ્રતિકૂળતાથી ન જોવું. સંયોગમાં ભેદ કોણ પડાવે છે? મોહભાવ. અને જ્ઞાન છે એના સ્વભાવ સુધી પહોંચીને એને ભિન્નપણે જાણે. મોહભાવ શું કરે છે? છે માત્ર કેવું છે? આખું વિશ્વ આપણા માટે શું છે? જ્ઞેય માત્ર છે. અને એ જ્ઞેય માત્ર છે, પણ મોહભાવે એકમાં શું કરાવે છે? જ્યાં પોતાને અભિપ્રાય ઇષ્ટપણું હિતકારી લાગે ત્યાંને સારું માની લે છે અને બીજાને. તો મોહ ભાવે ભાગલા પાડ્યા છે. જ્ઞાન ભાવમાં તો એ આખું જગત એ ઇષ્ટ એ નૈવ રૂપે લાગે છે. તો અહીંયા એ મોહ જે છે, મોહ આવૃત જ્ઞાન આવ્યું શબ્દ. નીચે શું હતું દ્રષ્ટાંત? જે કેફ ચડેલો છે, જેને દારૂ પીધો છે, એને એ વસ્તુ સ્વરૂપ જાણતો નથી, એને કાંઈ જ ખબર નથી. અહીંયા કે એના માટે સમયસરમાં સરસ દ્રષ્ટાંત આવશે. નિજરાધિકાર એને દ્રષ્ટાંતમાં છે, કોઈ દારૂ પીને પડ્યો ગમે એવી જગ્યામાં, ને માને હું તો અહીંયા ક્યાં બેઠો છું? હું સિંહાસનમાં ઘરમાં બેઠો છું. ગંદકીમાં પડ્યો હોય ને એ રીતે એમ અહીંયા કે છે. એમ અહીંયા પેલી લાઈન, મોહ આવ્રત જ્ઞાન. આવ્રત એટલે આચ્છાદિત થયું, ઢંકાયેલું. જ્ઞાન સેનાથી ઢંકાઈ ગયું છે? મોહ ભાવથી. અને એટલા માટે એમાં નિમિત્તરૂપ કર્મને શું કહીએ છીએ આપણે? જ્ઞાનાવરણી. જ્ઞાનને જે આચ્છાદિત આવરણ, જેમ પ્રકાશ હોય એના ઉપર કપડું તાકી, અને એવી રીતે મોહ ભાવ. બે ભાવ છે આપણી પાસે, એક મોહ ભાવ છે, સાથે શું છે? જ્ઞાન ભાવ છે. એક વાર ગુરુદેવ સરસ શબ્દ એમના વાપરા છે, આપણી પાસે જ્ઞાન કેવું છે? જ્ઞાનની અપૂર્ણતા છે અને શ્રદ્ધા અને ચારિત્રમાં વિપરીતતા છે. જ્ઞાન કેવું છે? ઉઘડેલું છે. ક્યારે પણ એવું ન હોય, દર્શન જ્ઞાન અને વીર્ય એમાં ટોટલી ઔદયિક ભાવ એવું ન હોય. હંમેશા કેવું હોય છે? ખીલેલું છે, પણ આસાદિત છે, પણ ખીલેલું. અને એની સામે શ્રદ્ધા અને ચારિત્ર કેવા છે? ટોટલી વિપરીતપણે છે. તો જે અધુરાશ છે એનો એવો પુરુષાર્થ કરીએ કે વિપરીતતાનો અભાવ થાય ને પૂર્ણતાનો સદભાવ થાય. શું છે એ આપણી પાસે? એક શું છે? સાધન છે. જ્ઞાન સાધન છે અને વીર્ય એ પુરુષાર્થી. ઊંધી દિશામાં વાપરીએ છીએ આપણો દોષ છે. તો એ અહીંયા કહે છે, મોંથી આપણું જ્ઞાન કેવું છે? આચ્છાદિત થઈ ગયું. બે વચ્ચે શું થાય છે? નહીં, મલ્લ મલ્લ બે સામ સામે કરે ને એમ, એક બાજુ કોણ છે? મોં છે અને બીજી બાજુ શું છે? જ્ઞાન. એમાં કોણ હાવી થઈ જાય છે? કોણ? કોના ઉપર? એવું ક્યારેક બનતું હશે ને? ક્યારેક બનતું હશે ને? નહીં, હંમેશા બને 24 કલાક? ના ના, આજ ટાઈમ તો થઈ ગયો છે, એમાં કોઈ કે ચાલ ને થોડું ફરી, હા કાંઈ વાંધો નહીં, મંદિર તો ગમે ત્યારે જવા છે, ગુરુદેવનું ટેપ તો હવે બધું બહુ સારું છે ને, અહીંના ટાઈમે જરૂર આવવાનું નથી, અમે તો પછી અપલોડ કરેલું જ હોય છે, અમે તો હવે એની જરૂર નથી, અમારી પાસે તો ઓનલાઈન ડાઉનલોડ કરે બધું જ છે. જીવે મો ભાવ શું છે? હંમેશા જ્ઞાનના વિવેકને છોડાવે તેનું નામ મોહ ભાવ છે. શું છે? જ્ઞાનનો વિવેક છોડાવે છે એનું નામ શું છે? મોહ ભાવ છે. નિરંતર આપણા પરિણામોનો વિચાર કરી લેવો કે શું ચાલે છે, મોહ ભાવ. અંતે મોહ ભાવથી કાંઈ સાર્થક પણ થવાનું નથી, પણ હર સમયે મોહની અધિકતા છે એ અહીંયા કે મોહથી આવૃત જ્ઞાન જે પામે નહીં નિજરૂ, અને તેનાથી આપણને આપણું આત્મ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. ફરી ફરીને કોની વાત? હજી તો ઈસ્ટ ઓફ દેશમાં આપણી શું વાત કરે છે, ભૂમિકામાં આપણી દશા કેવું છે, શું છે, પછી તો વિષય હજી તો આગળ આવવાનો. એક એક ગાથામાં દ્રષ્ટાંત આપીને આપણી કેવી પરિસ્થિતિમાં કેવી રીતના છીએ, તો અનાદિકાળથી આ મોહ ભાવથી વિવેક જ્ઞાનનો અભાવ થઈ ગયો છે, અને વિપરીતતામાં આપણે એ પડ્યા છે. જેમ કોઈ એ દારૂ પીધો છે એના કારણે થાય છે, એનાથી છે, એનાથી આઠમી ગાથામાં કહીએ છે. હવે અહીંથી જે આખું શરૂ થાય છે ને, 8, 9 અને 10, એ ત્રણેય ગાથામાં કોમન શબ્દ વિષય આવશે. ત્રણમાં શું શું કે જ્ઞાનનું જ્યાં વિપરીતતા છે, વિપરીતતા એટલે કે એ વસ્તુ સ્વરૂપને યથાર્થપણે નથી જાણતો મોહ ભાવથી, તો શું શું દશા થાય છે એને આપણને 8, 9 અને 10 ગાથામાં એનો વિષય આપણને લેશે. અને પછી કહેશે એમાંથી કેમ નીકળવું. ફરીથી અત્યારે આપણી પાસે જો વિચાર કરીએ તો શું છે, બે છે, જ્ઞાન પણ છે અને મોહભાવ પણ. જ્ઞાન સાથે વે બધું, એનો અર્થ શું છે, એનો અર્થ શું છે, જો આપણે આત્માનું હિત કરવું હોય તો અવકાશ છે. સવારના એટલા માટે લીધું હતું ને, ક્ષમા ભાવમાં કોની વાત લીધી હતી, પૂજામાં કોની લીધી હતી, કે જે ક્યાં લીધા હતા, એકેન્દ્રીથી લઈને ક્યાં સુધી ના લીધા હતા, ક્યાં લીધું, અસંગની પચેન્દ્રી અને પછી બીજી ત્રણ ગતિ, એ બધામાં જે અજ્ઞાન, એના ઉપર શું છે, કરુણા. શા માટે કે એ બીજાની તો જવા દઈએ, જે સંગની છે, જે પચેન્દ્રી પછી જ મન મળે એટલે એનું નામ, એને મળવા છતાં, અવકાશ હોવા છતાં પણ એ ઉપયોગ નથી કરતા. જ્યારે આપણી પાસે તો મન છે, જ્ઞાન છે, વિવેક કરી શકીએ છીએ, વીર્ય ખુલ્લું છે, પુરુષાર્થ કરી શકીએ છીએ, અને છતાં પણ એ મોહથી આચ્છાદિત થયેલા આપણે એ સાચા માર્ગે જતા. પૈસા કમાય છે તો બે રીતે ઉપયોગ કરી શકે છે, સારી રીતે અને ખોટી રીતે પણ કરે. શારીરિક સ્થિતિ સારી હોય છે, હેલ્ધી, શું કરી છે, બધું સારું જ કરે કે બીજી રીતે પણ, તો સાધન તો અવેલેબલ છે, કઈ રીતે ઉપયોગ કરીએ, તો એ આપણે કઈ રીતે ઉપયોગ કરીને શું છે એનો વિષય આપણને 8, 9, 10 ગાથામાં એ આગળ લે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી